તારીખ 30-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 239
જ્ઞાન કાઢવા સિવાય બીજી ઈચ્છા હોય નહીં તો જે બીજી ઈચ્છા દિવસભરમાં અવરાત્રે જે રહે છે તો આ પ્રતિબંધ હું લેવો કેવી રીતે
મુખ્યપણે આ ઈચ્છા હોય એટલે તમારો વિકલ્પ તો આવે તો ધ્યાન થાય છે બીજી ઈચ્છાઓ બીજી પદાર્થોનું આર્થ ધ્યાનમાં પોતાનું હેતુ વિસ્મરણ થાય જ્ઞાન ટાળવાનો જે હેતુ છે એ વિસ્મરણ થાય એ કરતો એ વિષય ક્યાંથી મળે છે પ્રતિકૂળતાના પ્રસંગમાં ચિત્તની વિગ્રતા રહ્યા કરે છે એમની વિગ્રતા પરિણામ બગડે છે એના માટે એમ લખે છે બહુ સારું માર્ગદર્શન છે આ કાર્યક્રમમાં કેવી ભૂમિકા હોય પોતાને મેળવવા માટે છે ભલે કૃષ્ણદાસ સ્વયં ઉદ્દેશ્યની લખેલી છે તો પણ પોતે એને મેળવવા જોઈએ છે અને વિચારવા કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા છે એમણે વ્યગ્રતા અથવા ચિત્ત વિક્ષેપ છે એ છોડી દેવા યોગ્ય છે કેમ કે એના આત્માને નુકસાન નથી સંયોગના લક્ષ્ય જેટલી કોઈ ઉપાધિ થાય આર્ત જ્ઞાન થાય વ્યગ્રતા થાય આકુલતા થાય વિક્ષેપ થાય ચિત્તમાં એ બધું આત્માને નુકસાનનું કારણ કેમ નિવૃત્ત કરવા યોગ્ય છે કેમ કે મોક્ષ જીવને એટલે વિચારવાનું જીવને આ સંસારની વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં ભયને લઈને આકુલતા થાય છે આમ તો સતત ભયમાં આ જે જીવન હોય છે ભયના અભિપ્રાયથી મને મારી અનુકૂળતાઓ નહીં રહે તો ક્યાંક ઓચિંતી પ્રતિકૂળતાઓ આવી પડશે તો આવા અનેક પ્રકારના ભયથી તો જીવન હોય છે એવા અભિપ્રાયમાં જીવતા કોઈ એવો પ્રસંગ આવીને ઉભો રહે ત્યારે એ ભયનો રસ વધી જાય છે ભય રસ વધી જાય છે તે બગડે છે જાય છે ત્યારે અહીંયા એ માર્ગદર્શન આપ્યું છે કે મોક્ષને કોઈ ભય હોવો ન જોઈએ એ પોતાના અજ્ઞાન સિવાયમાં જો મારું અજ્ઞાન નહીં વટે અને એમને આયુષ પૂરું થશે તો પછી આ જ્ઞાન ઘટવાની તક છે આવી તક ફરીને કદાચ અનંતકાળે પણ નહીં કરે એ ભય એને મોટો લેવો જોઈએ ભય થાય છે કે સંયોગ નિયમનો ભય થાય છે, ઇષ્ટ નિયોગ થાય, અનિષ્ટ સંયોગ થાય એનો ભય થયા કરે છે. ઇષ્ટ પદાર્થમાં નિયોગ થાય તો ભય થાય છે, પ્રતિકૂળતાનો સંયોગ અનિષ્ટનો સંયોગ થાય તો ભય થાય છે. એ ભય છે એ કલ્પના માત્ર છે. જેની વાસ્તવિકતા એના આત્મામાં કઈ આવતું નથી, કઈ જાતું નથી. પ્રતિકૂળતામાં છે, કઈ આત્મામાં આવી જતું નથી. અનુકૂળતા જાય ત્યારે આત્મામાંથી કઈ જાતું નથી. કલ્પના થાય છે, સ્વપ્નનું જૂથ છે, અને પોતે અનંત શાંતિનો ભંડાર ભરેલો હોવા છતાં એની વિસ્મૃતિ છે, એ અજ્ઞાન છે. એને ચૂકી જવાય છે એ અજ્ઞાન છે. એનો ભય થવો જરૂરી છે, એનો ભય હોવો જોઈએ કે આ પરિણામ છે. આવા જે ભયના પરિણામ મિથ્યાત્મને કારણે ઉત્પન્ન થયા છે, કલ્પના એટલે મિથ્યાત્મ છે, એ મને અનંત સંસારનું કારણ છે, અનંત દુઃખનું કારણ છે, એવું એને વિચારવાનું જીવને એવા વિચારથી વિચારવાનું જીવને એવા વિચારથી એક અજ્ઞાનનો ભય હોવો ઘટે છે. બીજો કોઈ ભય રાખવાની એને જરૂર નથી. એક વાર વાત થઈ છે કે મોક્ષનું જીવ એટલે વિચારવાનું જીવન. એ વૈચારિક ભૂમિકામાં એટલું બધું વિચારી રાખેલું હોવું જોઈએ કે સંયોગોની સાવધાની છોડતા પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના વિશેષ છે. એ નિમિત્તે બધા છે, આવવાની છે તો પૂરો કરવો નહીં, પણ નિમિત્ત તો કાંઈ ને કાંઈ પડે છે. તો કાં તો અજાણતા દૂર કરીને પ્રતિકૂળતા આવે, અને કાં તો જાણી જોઈને તો જે બેદર કરે છે તો પણ પ્રતિકૂળતા આવે. તો હવે અહીંયા તો જાણી જોઈને બેદર કરે છે, એનો મનસા અને પૂરો કરવો ન મેળવે. અને માનો કે પ્રતિકૂળતાઓ આવવાની હોય તો એ પ્રતિકૂળતાઓ આવશે ત્યારે વિશેષ કરીને હું મારા અસંગ તત્વો પ્રત્યેના પુરુષાર્થમાં, એ પ્રત્યેની વિચારધારામાં, એ પ્રત્યેના વલણમાં હું વિશેષ પ્રયત્નમાં જઈશ. મારા પરિણામ બગાડવાને બદલે હું આ રીતે મારો પુરુષાર્થ એ વખતે વધારે પ્રગટ કરીશ. એની પૂર્વ ભૂમિકામાં અભિપ્રાયથી તૈયારી થઈ જવી જોઈએ. જો આપણી પૂર્વ તૈયારી હોય તો એને આવા ભય થશે નહીં, પણ એની પૂર્વ તૈયારી ન હોય તો ભયમાં તો જીવે છે. કાંઈક એવો પ્રસંગ આવવો પડશે, કાંઈક એવો પ્રસંગ આવવો પડશે, અથવા આવવાની પરિસ્થિતિ દેખાશે, એવી તો કારણો દેખાશે, આવ્યો નહીં હોય એ તો પણ અત્યારથી એને ભય થવા લાગશે. એ કરવા યોગ્ય નથી. એક અજ્ઞાન સિવાય બીજું ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, પ્રતિકૂળ પ્રસંગની નિવૃત્તિ ઈચ્છવી નહીં, પણ અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી. એવું જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. થાય તો નિષેધે, હોય નહીં એટલે શું કે થાય તો નિષેધે. પૂર્વ એવા આત્માને, જો આત્માને પૂર્ણ જોવામાં આવે તો પૂર્ણતામાં શું આવી શકે એવું છે? જગ્યા નથી, આવવાનો અવકાશ નથી, કાંઈ મળવાનો આવવાનો અવકાશ નથી. માટે ઈચ્છા કે તૃષ્ણા એ બંનેનો પરાભવ થઈ શકે છે. આત્માની પૂર્ણતાને આધારે આધાર લેવો જોઈએ કે હું પૂર્ણ છું. એ જે પૂર્ણતાના આધારે કોઈ પણ તૃષ્ણા કે કોઈ પણ ઈચ્છાનો પરાભવ થઈ શકે છે, બરાબર થઈ શકે છે, જો પોતાની પૂર્ણતાને જોવામાં આવે તો. એ પ્રયત્ન કરવો જોઈએ. એટલે બીજી ઈચ્છા હોય નહીં, એમ કહ્યું હોય નહીં એટલે થાય તો એને નિષેધો. કેમ થાય છે? અને જે જે ઈચ્છાઓ થાય છે એ તો અનુપસ્થિત વસ્તુને થાય છે, જે વસ્તુ નથી એને જોઈએ છે એની થાય છે. તો એને વિચારણામાં એટલું પણ વિચાર્યું છે કે નહીં કે આ કર્મબંધનું કારણ છે? ઈચ્છા કરવાથી વસ્તુ મળી રહે છે એવું તો નથી. મળવાની હોય તો મળે, ન મળવા સંયોગ થવાનો હોય તો થાય. મળવાનું મળવાનું તો કૃષ્ણ આત્માને તો કઈ મળતું નથી, પણ સંયોગ થવાનો હોય તો થાય, ન થવાનો હોય તો ન થાય. પણ કર્મબંધ તો થઈ જાય. જેની ઈચ્છા કરે છે ત્યાં બંધન તો થઈ આવી જ પડે. જે બંધાવવું છે ક્ષણે ક્ષણે ઈચ્છાઓ દ્વારા આજે બંધાવવું છે. જો બંધાવવું હોય તો તારે પૂર્ણ મુક્ત થવું છે એ વાત ક્યાં નહીં. પૂર્ણ શુદ્ધ થવું છે એટલે પૂર્ણ મુક્ત થવું છે એ વાત ક્યાં નહીં. એની જાગૃતિનું શું? આટલી તકેદારી આવી જાય વર્તમાન પરિણામ ઉપર, આટલી તકેદારી આવી જાય.
પોતે પરિપૂર્ણ સ્વભાવ વાળો છે એવો વિશ્વાસ એનો
એ વાત એને સાંભળી વિચારી એને સંમત કરી છે કે નહીં. મને જોયું નથી સ્વરૂપ, પણ સાંભળ્યું છે, વિચાર્યું છે, મોક્ષું છે એટલે વિચારીને એને આગમથી ન્યાયથી વિચારનાથી બુદ્ધિથી સંમત તો કરે છે.
એટલે પૂછું એનો વિશ્વાસ એનો છે.
એટલે એને એનો આધાર લેવો, જેટલું છે જેટલું વિચાર્યું છે એનો આધાર લેવો.
આ વિશે ભોગાદીની જે ઈચ્છા છે આ પૂર્વ ઉદયને અનુસરે છે.
અંદરમાં પૂર્વ કર્મનો ઉદય છે, પણ એને તો ખબર નથી. એ તો કઈ ઉદયને જોતો નથી. એ તો જોયે છે કે મારો પણ પુરુષાર્થ જાય છે, હું પણ એમાં મારા પુરુષાર્થે કરીને વર્તમાનમાં જોડાઉં છું. એ કઈ મને બાધ્ય કરતો નથી કે મારે જોડાવવું જ પડે. પૂર્વ કર્મના ઉદયમાં મારે જોડાવવું એવું કોઈ મને બંધન નથી. હું મારા વર્તમાન પરિણામ માટે સ્વતંત્ર છું. એટલે હું ઉદયમાં જોડાઉં છું તો પણ સ્વતંત્રપણે, ન જોડાઉં તો પણ સ્વતંત્રપણે. મારી સ્વતંત્રતા તો છે કે નહીં? એ તો જ્ઞાનીઓ એમ કહે છે કે એ ઉદય હતો એટલે બીજા કઈને એવા પરિણામ થયા. આવા પરિણામ કેમ થયા અને બીજાને થયા કે તે પ્રકારનો ઉદય હતો એટલું જ્ઞાન કરે. પણ એને ક્યાં કરવું જોઈએ છે? એ તો પોતે સ્વતંત્રપણે જોડાય છે. એ વખતે ન જોડાવા માટે પણ એ સ્વતંત્ર છે, ઓછો જોડાવા માટે પણ સ્વતંત્ર છે, અને વધુ જોડાવા માટે પણ સ્વતંત્ર છે. ઉદય પ્રમાણે જોડાય છે એવું નથી. કોઈ તો ઉદયથી વધારે જોડાય છે, કોઈ ઓછો જોડાય છે, કોઈ નથી જોડાતો. એ જેની સ્વતંત્રતા તો સ્પષ્ટ કરે છે, સાબિત કરે છે.
એટલે ઓછો જોડાવો કે ન જોડાવો આ વર્તમાન પુરુષાર્થ પર
આધારિત છે. વર્તમાન પુરુષાર્થ પર આધારિત છે ચોક્કસ.
તો જે જાગૃત રહે જે જે
ન જોડાવે પડી જ જાય, એને જોડાવવામાં ફેર પડી જ જાય. ન જ જોડાય એવું કદાચ ન બને, કેમ કે ન જોડાય ક્યારે કે અંતર આવ્યું અવલંબન આવ્યું હોય તો. પરિણામ ક્યાં બહાર જોડાય ને ક્યાં અંદર જોડાય, ક્યાં સ્વ પદાર્થને વિશે ક્યાં પર પદાર્થને વિશે. તો સ્વ પદાર્થમાં નથી જોડાતું તો પરમાં જોડાય, પણ પરમાં જોડાવામાં કેટલો જાગૃત રહીને કે અજાગૃત રહીને, આટલો સવાલ.
વૈરાગ્ય
જાગૃત હોય તો નિરસપણું આવે એને વૈરાગ્ય કહેવામાં આવે.
જોડાય એમ કહી શકાય. એમાં તીવ્રપણે ન જોડાય પણ મરી પણ જોડાય.
મંદ રસોઈ કરી,
મંદ રસોઈ
કરી, મંદ રસોઈ કરી. અભ્યાસ જો થાય મંદરસ જાગૃતિથી મંદરસો કરીને જોડાવાનો અભ્યાસ થાય તો એનું જે જ્ઞાન છે અને એનું જે સ્વરૂપ પ્રત્યેની રુચિ છે એમાં વૃદ્ધિગત થાય, જ્ઞાનમાં નિર્મળતા થાય અને પોતાના સ્વરૂપ પ્રત્યેની જે રુચિ છે એ વધે અથવા દર્શન મંદ થવાનું હોય. માર્ગદર્શન લોક ઘટે અને મુમુક્ષની ભૂમિકાનું જે જ્ઞાન છે એમાં નિર્મળતા આવે. કેમ કે એ નિર્મળતા દ્વારા જ એ પોતાના સ્વભાવનું અવભાષણ લઈ શકશે. જે આત્માને ઓળખવો બાકી છે કોઈ ફળ અનુભવ નથી તો ઓળખાણ નહીં થવામાં જ્ઞાનમાં એવી નલિનતા છે. નલિનતા આવડે છે નથી ઓળખવા દે. નહીતર મહાપુરુષોના વચનો છે, અનુભવી પુરુષોના વચનો છે, આચાર્યના વચનો છે, છતાં પોતે કેમ ઓળખતો નથી? કેમ એનો પોતાને પોતે ભાસતો નથી, ઓળખતો નથી? એ છે કે નિર્મળતા નથી એની પાસે. ઉઘાડ છે પણ નિર્મળતા નથી. સમજવામાં ઉઘાડ છે તો બરાબર છે. આત્મા દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ જ્ઞાન સ્વરૂપે આનંદ સ્વરૂપે જીવ છે, અપરિણામી છે, પરમ પરિણામી ભાવ સ્વરૂપે છે. ઉઘાડમાં તો સમજાય છે, છતાં ભાષ્યમાન કેમ થતો નથી? તો એને નિર્મળતા નથી. આ નિર્મળતા થવા માટે એની પાસે જાગૃતિ આવવી જરૂરી છે કે જે જાગૃતિને વશા જીવને વિભાવ રસમાં હૃદયભાવની અંદર કાપ પડે તો નિર્મળતા આવે. દર્શન અનુવાદ ઘટે અને જ્ઞાનમાં નિર્મળતા આવે. બે કાર્ય એક સાથે થાય, જ્ઞાન અને દર્શન. અને બે પર્યાય કામમાં લાગે, પોતાના પ્રયોજનભૂત કાર્યમાં કામ કરતા થાય.
ભયના પણ રસ કીધો, ભયના પણ રસ કીધો.
દરેક પરિણામમાં રસ હોય જ છે. રાગનો રસ હોય, દ્વેષનો રસ હોય, ક્રોધનો રસ હોય, ભયનો રસ હોય, જેટલા પરિણામ છે બધામાં તે પરિણામ સંબંધિત રસ હોય છે. શુદ્ધિમાં શુદ્ધિનો રસ, અશુદ્ધિમાં અશુદ્ધિનો રસ, શુભમાં શુભનો રસ, અશુભમાં અશુભનો રસ. દરેકને રસ તો છે. જ્ઞાનની અંદર તો વ્યક્ત રસ ઉત્પન્ન થાય છે. એક અજ્ઞાનની નિવૃત્તિ છે એ રૂપ જે ઈચ્છા આ મુખ્ય, એ સિવાય વિચારણાની બીજી ઈચ્છા હોય નહીં, થાય તો નિષેધ. અને પૂર્વકર્મના બળે તેઓ ઉદય હોય, બળવાનું ગુરુવાય ત્યારે શું વિચારે એમ કહે છે. કોઈ તીવ્ર આવ્યો શરીરની વેદના અથવા એવું કોઈ સજનનું મૃત્યુ, એવું કોઈ તીવ્ર મોટો પ્રસંગ હોય તો વિચારવાના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. આ સંસાર છે તો કારાગ્રહ છે. અહીંયા ફટકા નોથા પડે તો બીજું શું પડે? જેલમાં ફટકા મારે છે કે નહીં, કોડા મારે છે કે નહીં? કે ભાઈ આ કેદીને રોજ 5 કોડા મારવાના, આ ઊંચો કેદી છે એને રોજ 10 ઠપ કરવાના, અને અઠવાડિયે 1 વાર મારવાનો, બીજી જેની સજા. એમ અહીંયા ફટકા જ પડે છે. જે દુઃખના પ્રસંગો છે ફટકા ઉપર ફટકા પડે છે. પણ એ જ વિચારવાનું છે.
ઓલા ફટકા બતાવે છે આ બતા પણ
કેમ દુઃખી થાય તમે? કઈ ફટકા મારે ત્યારે વેદના થાય, ત્યારે વેદના ન થતો આવડા તો પડે છે. દુઃખી થાય ત્યારે આવતો નથી. બરોબર છે. કે આ વિચારવાના ચિત્તમાં સંસાર છે તે કારાગ્રહ છે. સમસ્ત લોક જીવ આખા સમસ્ત જગતના લોકો દુઃખે કરીને આર્થ છે, બધા આર્થ ધ્યાનમાં પડ્યા છે. જેની પાસે અનુકૂળતાઓ નથી એ અનુકૂળતા મેળવવાના અર્થ ધ્યાનમાં પડ્યા છે, અનુકૂળતાઓ છે એ વધારે લેવાના અર્થ ધ્યાનમાં પડ્યા છે, બાકી અર્થ ધ્યાનમાં જ પડ્યા છે. અને કોઈ વધારે લેવામાં ન પડ્યા હોય તો છે એને સાચવવાના અર્થ ધ્યાનમાં પડ્યા છે, કે છે જવા દેવું નથી, એનું સંરક્ષણ બરાબર કરવું જોઈએ, એની વ્યવસ્થા ચોક્કસ એવી મજબૂત કરવી જોઈએ. સમસ્ત લોક દુઃખે કરીને આર્થ છે, ભયથી વાપરેલું છે અને જેનો આધાર લીધો છે એ બધા પરિવર્તનશીલ પદાર્થો છે, સમયે સમયે પરિવર્તન થાય છે. પોતે જીવી જશે ને કઈ નહીં જશે, છૂટું પૂરું એ વાત નક્કી છે. એના ભયથી આતું છે, રાગદ્વેષના પ્રાપ્ત ફોટો બળતો છે, પૂર્વે જે રાગદ્વેષ કર્યા છે એના ફળ આવે છે, એમાંથી એને રાગ રાગ ધરે સદા એને બાળે છે, આત્માની શાંતિને બાળે છે, અંદરમાં અશાંતિના ભડકા ચાલુ છે એમ કે છે. બળતો છે એ બધું વિચાર નિશ્ચય ઉપર વર્તે છે, એટલે એને નિશ્ચય પહેલાથી કરી નાખ્યો છે. પોતાને ઉદય આવે છે, આકરો ઉદય આવે છે એમ કહે છે ને, કોઈ બળવાન ઉદય આવે ત્યારે પહેલા એને આ નિર્ણય કરી નાખ્યો છે કે જગતમાં તો આમ જ હોય, ચૂલામાં રાખ ન હોય તો હું ચૂલામાં રતન હોય કાંઈ, પગની હરખી હળગી હોય ખોટા વાળા દેખાય તો તને એમ લાગે ભગવાનની લગડી લાગે છે, અંદર અડવા દે છે ખબર પડે કે લગડી છે કે હાથ બળે છે, લાકડું બોલતું હોય એવું કટોરી બીજાનું બોલશો સોના જેવો લાગે, પ્રકાશ આવે ને અંદરથી મનોનો પ્રકાશ આવે, ભ્રમ થાય આમાં કાંઈ ભણું છે મનમાં રાખો એમ કોલસા જો ચૂલામાં બીજું ગાય હોય ને એમ સંસારમાં દુઃખ છે બીજું ગાય છે એવું તો નિશ્ચય રૂપે જ એને નિશ્ચય જ વર્તે છે પહેલેથી, એટલે એમાં કઈ નવીન થીમ નથી. કોઈ ઉદય એવો આવ્યો હોય પૂર્વ કર્મનો બળવાન તો એમાં કઈ નવો થયો નથી, આમ જ થતું આવ્યું છે સંસારમાં. જ્ઞાન પ્રાપ્તિનો મને જ્ઞાન ઉતરાય છે, પોતાને જ્ઞાન પ્રાપ્તિનો ઉતરાય છે, માટે તે કારાગૃહ સંસાર મને મને ભય મળ્યો છે. નવા તીવ્ર કર્મો એ મારા અજ્ઞાનને કારણે પડે છે, એ અજ્ઞાનનો ભય મારે રાખવા દેવો જોઈએ. જો અજ્ઞાન મેટવું તો કોઈ ભય નથી, ગમે તે ઉદયનો કોઈ પરિસ્થિતિનો ભય નથી. પોતાનો મોટી વાત એ છે, જ્ઞાનને અજ્ઞાનના ગુણ અવગુણને વિચારવામાં આવે તો અજ્ઞાનમાં ભય હોય હોયા વિના થયા વિના રહે નહીં, અને જ્ઞાન હોય ત્યાં કોઈ ભય રહે નહીં, કોઈ ભય થાય નહીં, પરિસ્થિતિ ગમે તેવી આવીને ઉભોરીએ ઉભોરીએ પોતે નિર્ભયને નિર્ભય રહે છે. એક જ્ઞાન ગુણ પ્રત્યે જ્ઞાન થાય ને એક ગુણ પ્રત્યે તો બધા ગુણોને લઈ આવે, અને એક અજ્ઞાનનો એક દોષ રહે તો બધા ગુણને લઈ આવે. એવી ચર્ચા તમે યોગ વાસિષ્ઠ મંત્રી છે, એ ગુણ આવો અહીંયા ત્યાં તો સત્સંગની વાત લીધી છે. વિચાર, સ્વયં, સંતોષ અને સત્સંગ મોક્ષના ચાર દ્વારપાળ બતાવ્યા છે. મોક્ષમાં જવા માટે આ ચાર દ્વારપાળ છે, અંદર લઈ જાય તમને મોક્ષ સુધી. હારે મારે દ્વારપાળ એટલે શું, દરવાજે ઉભો રહીએ અને ઠેર સુધી તમને પહોંચાડી દઈએ, એનું નામ દ્વારપાળ. દરવાજે ઉભો હોય, અંદર જવાનું છે તો ચાલો મારે આવે, તમારે મંદવાની જરૂર નથી. બધી ચાર માંથી એક ગુણ પ્રગટે ને તો બધા ગુણ પ્રગટે. નહીં તો જ્ઞાનાદી એક એવો દોષ છે, કૃષ્ણાદી એક એવો દોષ છે કે જેને લઈને બધા દેખા ઉભા છે. વિચાર તો એ આવે છે, આવી વાતો જેને લખી છે મોક્ષમાં જવા માટે, એને એને જૈન દર્શનના સિદ્ધાંતો કંઈક ન બેઠા. નિર્દોષ થવા માટે એનો ઉદ્દેશ બોધ જુઓ તો એક વાર કોઈ જૈન હોય તો ઉભું રહેલું પડેલું છે વિચાર કરવા માટે. એને જૈન દર્શન નો સિદ્ધાંત બોધ કેમ બેઠો અને એ આત્માના સંબંધમાં કલ્પના એ કેમ ચડ્યા? કેમ કે સ્વરૂપને વિશે અન્યથા કલ્પના કરવી એ તો ગ્રહિત વિચાર છે, અને સંપ્રદાય પણ ગ્રહિત વિચારમાં જાય છે. આખો ગ્રહિત મુખ્યાત કહો કે તીવ્ર મુખ્યાત કહો, મુખ્યાતની તીવ્રતાનો એક તબક્કો છે જે અગ્રહિત છે, તેને ગ્રહિતમાં પ્રવેશ કરી લે છે. એમ શું કરવાથી આ એક વિચારવા જેવો એને વિચાર કેમ તીવ્ર થયું? ઉપદેશ બોધ જોતા તો એનું દર્શનનું મંદ થવું જરૂર છે. ઉપદેશ બોધ એટલો બધો સુંદર છે કે એને દર્શનનું મંદ થવો જતો હતો, એના મને દર્શનમાં તીવ્ર કેમ થયો અને માત્ર ચારિત્રમાં જ મંદ થયો? ચારિત્રમાં અત્યંત મંદ થાય છે એવી વાતો છે, ચારિત્રમાં તો ઘણો મંદ થઈ જાય અને દર્શનમાં પણ મંદ થવો જોઈએ એવી પણ ઘણી વાતો છે, છતાં દર્શનમાં પણ તીવ્ર છે. સંપ્રદાય બુદ્ધિ,
સંપ્રદાય બુદ્ધિ ગાડી આવે છે
ભયંકર મિથ્યાત્મનું ચિહ્ન છે સંપ્રદાય બુદ્ધિ. અમારામાં આમ હોય પતિ દિગંબર પણ કરવા જેવું નથી કે અમારામાં આમ હોય, અમારામાં આમ નિર્દોષતા ભણે જાસ કે ગુણ અવગુણને આરાધના વિરાધનાને જોતા શીખ, બીજી બધી વાત જોવાની દ્રષ્ટિકોણ તારો જૂનો દ્રષ્ટિકોણ છોડી દે. આ સંપ્રદાય બુદ્ધિ કેટલું મોટું અનિષ્ટ છે, બહુ મોટું અનિષ્ટ છે. તે સંપ્રદાય બુદ્ધિ જ દર્શનની તીવ્રતાનું પરિણામ છે. પછી જૈન હોય કે અરવિંદ ભગવાનની પ્રતિમાની સ્થાપના સમયે દિગંબર પ્રતિમાની સ્થાપના સમયે દિગંબરો કઈ
મેળ્યા?
આપણા મુખ્ય કેમ મેળ્યા? અમારા દિગંબરમાં આમ ભણે આમ ન હોય ઉપરથી બધો વિચાર આવેલો છે કે એ જીવો કેમ બોલે ઉઘાડ ફાટ ફાટ છે. શ્લોકો બોલો શાસ્ત્રની હજારો શ્લોકો છે, રચના કરી છે શાસ્ત્ર, ઘણી વાતો બધી એટલે જ્ઞાન પ્રાપ્તિનો આ અંતરાય છે, જે કાંઈ તકલીફ છે એ છે કે જો હું અનુકૂળ પ્રતિકૂળ સંયોગથી એક અંતરામાં આવી જાઉં તો મને જ્ઞાન પ્રાપ્તિનો કાંઈ પણ અંતરાય થાય છે. મારા જ્ઞાન પ્રાપ્તિનો સંયોગ મારે મારા સ્વરૂપની પ્રાપ્તિમાં એ અંતરાય છે. મારા અજ્ઞાન ને કારણે એ ભયનો હેતુ છે, એટલે તો પોતાના પરિણામમાં અજ્ઞાન પરિણામમાં નિમિત્ત પડે છે. તેથી લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી એક ભાઈ વિચારવાને પરિચય ઘટાડી નાખો, પ્રસંગ ઘટાડી નાખો. એક વાર તદ્દન અતડા થઈ ગયું, અતડા કે છે આપણે ગુજરાતી, અતડા થઈ ગયું બોલે, જેને જેમ અભિપ્રાય બાંધવો હોય એમ
બાંધે,
પોતે અતડા થઈ ગયું. લોક પ્રસંગ છે, લોક સમુદાય કરીને જેવું એની અંદર ભળે છે કે આપણે આવતા જતા રહીએ તો આપણી છાપ તો બગડે, કેટલી વાર છાપ સુધારી દે, કેટલી એમાં રાખવા યોગ્ય છે. કૃષ્ણદાસ ને ગમે તે પ્રસંગ ઉભો થયો હોય તો પણ એનો ભય રાખવા જોવો નથી, એ કૃષ્ણદાસ પોતે લઈ લેવો. મારે કોઈ ભય રાખવા જેવો ગુજરાતીમાં કોમન છે, કોઈને એવી તમારે પ્રકૃતિ નથી હોતી તો કેવો માણસ કે છે કે ક્યાંય મિક્સ ન થાય, નોન મિક્સિંગ નેચર
બરાબર,
એની પ્રકૃતિ એટલે સ્વભાવ નોન મિક્સિંગ નેચર. કોઈનો મિક્સિંગ નેચર હોય તો જઈને હોય તો અહીંયા ભરી જાય, જેને બહુ ઓળખાણ અને ઘણા વખતનો સંબંધો એવી રીતે વાતો કરે. જ્યારે આ ઘણા પરિચિત હોય તો જલ્દી મોઢો જ ખુલે નહીં, બોલે જ નહીં, જલ્દી ભલે જ નહીં. જેનો એવો સ્વભાવ હોય એને શું કે ભરતાનો બે ભાઈ હોય મોટો હોય, એકમાં ખૂબ ભરવાનો સ્વભાવ હોય, એકમાં ક્યાંય ભરવાનો સ્વભાવ નહીં, એને શું કે તમારી ભાષા અમારે તો હતું કે છે આ માણસ હતા પછી ક્યાંય ભરતો નથી. એમ ઘરમાં એમ સમાજમાં ક્યાંય પણ ફંક્શનમાં ઘણા માણસો મળે ત્યારે બધા ખૂબ ભળે મળે એકબીજાનામાં, તમે ઘણા વખતે મળે આપણે પ્રસંગ કરવા યોગ્ય નથી એ હવે વિચારવાને પોતે છે. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરેશો સમય કરવાની ફરી ફરી ભલામણ આપી છે. એ તો દ્રષ્ટાંત માંગીએ છીએ, નિર્ગ્રંથ વિરાટ છે, એને પણ જે કોઈ પરેશર એટલે પ્રતિકૂળતાઓ ઊભી થાય, કુદરતી પણ ઊભી થાય અને કોઈ મનુષ્યને ત્રિયંજકૃત પણ ઊભી થાય. મનુષ્ય પ્રતિકૂળતા આપે, કોઈ ત્રિયંજ કરી ખાય, કોઈ દેવો પણ પ્રતિકૂળતા આપે, એને ઉત્સર્ગ કહે છે. અને કુદરતી થાય એને પરેશર. તો જે કાંઈ પ્રાપ્ત પરેશર હોય તેને સહન કરવાની ફરી ફરીને ભલામણ આપી છે કે સંભાવમાં રહેવું, પ્રતિકૂળતાને પ્રતિકૂળતાની નજરે જોવા જેવું પણ નથી. તે પરેશરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા હું તો અહીં અજ્ઞાન પરેશર વાત કરી રહી છું. તે પરેશરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરેશર અને દર્શન પરેશર એવા બે પરેશરો પણ પ્રતિપાદન કર્યા છે. 22 પ્રકારના પરેશરમાંથી આ બે પરેશર અજ્ઞાન પરેશર અને દર્શન પરેશરનું પણ પ્રતિપાદન તીર્થંકરદેવે કર્યું છે કે કોઈ ઉદયનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો એટલે પરિણામો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, ટાળવા જતાં મૂંઝવણ આવી જતી હોય એમ ભય થયો કે આવી રીતે હું સાવધાની નહીં રાખું તો બહુ મોટું નુકસાન મને થઈ જશે, તો પણ ધીરજ રાખવી. સત્સંગ સત્સંગનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો તો અનુક્રમે થશે. શું કહે છે? બહુ સારું માર્ગદર્શન આ જગ્યાએ કે જે કોઈ મુમુક્ષ જીવ છે એને અભિપ્રાય એવો નક્કી કર્યો છે કે મારે આ સંસાર તાવવો છે, મુક્ત થવું છે એટલે સંસાર તાવવો છે. એ વાત નક્કી છે કે હવે સંસારમાં રહેવું નથી. અને જે પરિણામે સંસાર થાય એ પરિણામને નિષેધવા છે એને આરાધવા નથી. એટલે એવા પરિણામ નિરાધાર થઈ દેવા જોઈએ. બહુ સરસ વાત. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, નિશ્ચય ઉપાય પોતે સમજે છે, જીવને પણ નિવૃત્ત થવાની બુદ્ધિ થઈ છે એ ઉપાય દ્વારા, એ ઉપાય વડે, તો પછી અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? અજ્ઞાનના પરિણામ નિરાધાર થઈ જવા. આમાંથી એક ન્યાય બહુ સારો નીકળે છે કે જીવને સંસાર ત્યાં સુધી છે કે જ્યાં સુધી જીવ નિરાધાર પરિણામને આધાર આપે છે ત્યાં સુધી. નિરાધાર પરિણામને નિષેધે એને સંસાર લે નહીં, કેમ કે એને આધાર નથી. જેને પોતાનો આધાર નથી એવા એ પરિણામ ટકી શકવાના નથી, રહી શકવાના નથી. તો કોઈ મુમુક્ષુ જીવને ઉદયરોગનું બળવાન પણ હોય એટલે તીવ્ર ઉદય વર્તતો હોય અને સત્સંગ અને સત્પુરુષનો યોગ એને થયો હોય, વસ્તુ ઉપાય વસ્તુનું સ્વરૂપ અને એના ઉપાય એની સમજમાં આવ્યો હોય, એને નક્કી પણ કર્યું હોય કે આ જ કરવા જેવું છે, જીવનની અંદર આ એક કામ કરી લેવા જેવું છે, આ કામ કરવામાં આવે તો શાશ્વત એનું ફળ છે, અનંતકાળ સુધી એનું ફળ છે, એવું જ એને વિચારી લીધું છે. છતાં પણ એને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય. અજ્ઞાનના કારણો ટાળવામાં એને જે સાવધાની કરવી છે, ઉદય બળવાન ઉદય છે એની અંદર જે જોડાવામાં પાછેપાની કરવી છે, સાવધાની છોડી દેવી છે કે પ્રસંગ છોડી દેવો છે, એમાં એની હિંમત ન ચાલતી હોય. આ એક એનો કસોટીનો કારણ પણ આ એક કસોટી એની સમજણ કસોટી ઉદયમાં થાય છે અને ત્યારે એ પોતે વિચારે છે બળ પણ કરે છે અને એવા સમયની અંદર એને અંદરથી મૂંઝવણ પણ થાય છે, મૂંઝાય છે. એક બાજુથી સાવધાની કરવી નથી એવું જે એનું વિચાર બળ છે એ ઊભું છે, બીજી બાજુથી ઉદય બળ ઊભું છે. પોતાની શક્તિ ઓછી છે, પૂરી શક્તિ નથી, સાવ જોડાયા વગર રહી શકતો નથી, જોડાય છે એનો દુઃખ થાય છે, મૂંઝાય છે. કેમ હજી આ જીવને આમ થાય છે, હું સમજો એનું શું, મારી સમજણ કેમ નિષ્ફળ જાય છે. એ વખતે એની મૂંઝવણ વધે છે, પોતાના જ પરિણામ થાય એની એને મૂંઝવણ થાય છે. કેમ કે નહીં ઈચ્છતા પરિણામ થાય છે, એની મૂંઝવણ આવી જતી હોય તો પણ એ મૂંઝવણમાં નથી મૂંઝાઈ જાય એટલી બધી મૂંઝવણમાં ન આવતા શાંત ચિત્તે તો પણ ધીરજ રાખવી, થોડીક શાંત ચિત્તે વિચારવી પરિસ્થિતિને અને પોતાના પરિણામનું અવલોકન કરીને થોડોક સ્થિર થઈને શાંત ચિત્તે પરિસ્થિતિને સમજવી, વિચારવી, ધીરજ રાખવી અને એ ધીરજના કાળમાં ફરી ફરીને સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષે વિશેષે કરી આરાધવો. અથવા પોતે વાંચ્યું વિચાર્યું સાંભળ્યું હોય એમાં પોતાને ઉપયોગી થાય એવી વાત એને ક્યાં નોંધી લીધી હોય જ્ઞાનમાં કે લખાણમાં, એ હાથમાં લેવી કે આવી પણ પરિસ્થિતિ થાય ત્યારે કામમાં આવે એવી ચીજ કઈ છે, મારી યોગ્યતા પ્રમાણે મને કામમાં આવે એવી ચીજ કઈ છે. શું જે નોંધવું એટલે જ્ઞાનમાં લક્ષમાં રાખેલું, અથવા લક્ષમાંથી વિસ્મર થતું હોય તો લખી લીધું હોય તો પડી સામે લઈ લીધું, નોંધ કરવા પાછળ આ એક પ્રયોજનમાં છે કે પોતાને ને પોતાને કોઈ સુવિચારણાના કાળમાં પોતાને કામમાં આવે એવી કોઈ નોંધ પોતે કરી હોય તો એને આવી મૂંઝવણ વખતે એ કામમાં આવે, આ જ્ઞાન પરિષદ વખતે એને કામમાં આવે, વધારે મૂંઝાઈને અને ધીરજમાં આવે. જો કોઈ સત્પુરુષ હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી કે એના ચરણમાં ચાલ્યો જાય, પોતાના પરિણામને વ્યક્તતા કરે તો મૂંઝાણો છું તો ખરેખરો મૂંઝાણો છું મારે શું કરું. સત્પુરુષનો હોય અને એવા કોઈ સત્સંગી જીવો હોય કે જે એમાં વિચારી શકતા હોય, જેની કોઈ વિચાર શક્તિ વિશેષ હોય તો એના સત્સંગમાં જાણો, એમ એનું આવે તો એને પોતે તો થોડીક તૈયારી જાણતા વિચારતા સાંભળતા ક્યાંક ક્યાંક એવી વાતો આવતી હોય એને નોંધમાં લેવી જોઈએ. પછી ભાવે નોંધ હોય કે દ્રવ્ય નોંધ હોય, ભાવની નોંધ આવા કાળમાં વિસ્મરણ થઈ જાય, દ્રવ્યની નોંધ હોય તો કામમાં આવે તો એને નોંધી. પણ એ વાત એને પોતાને કામની છે કે કેમ એ વાતને એને પોતે વિવેક કરીને સમજણ કરેલી હોવી જોઈએ. આ બધા મુમુક્ષુની ભૂમિકાના ઉપાયો છે, બહુ સારી વાત કાપી છે. અને કોઈ એક મુમુક્ષુ જીવનો પ્રસંગ છે તો પણ વાત સમજવા જેવી છે, કેમ કે બધાને એ પરિસ્થિતિ આવવાની છે. આ કાળ એવો છે કે ઉદય બળવાનપણે ન આવે એવું બનવાનું નથી, કોઈ વાર તો અનુકૂળતાઓના ઉદય આવીને મૂંઝે મુમુક્ષુ જીવને, તો કોઈ વાર પ્રતિકૂળતાઓના ઉદય આવીને પણ મૂંઝે, કેમ કે બેમાંથી એક જગ્યાએ એને તીવ્ર રસે કરીને અંદર ઉર્જીને પડવું નથી, ડૂબવું નથી, છેતા રહેવું છે, દૂર રહેવું છે, આઘા રહેવું છે, એમાં એને શું કામમાં આવશે કે એને એ વખતે દૂર રહેવા માટે પ્રયત્ન કરશે ત્યારે શુદ્ધું એમ થશે મને નુકસાન જશે, આમાં કોઈ મોટું નુકસાન ઊભું થઈ જશે તો મને ગેરલાભ થશે તો એનાથી ધ્યાન તો આપવું પછી સાવધાની તો કરવી, સાવધાની કરવા જાય પરિણામમાં તીવ્ર રસ થતા હોય ત્યારે અંદર દ્વંદ્વ ચાલે છે, લડાઈ ચાલે છે, ઘર્ષણ બે વિરુદ્ધ પરિણામોનું ચાલે છે. સમજણનું બળ હોય એની સામે ઉદયનું બળ હોય, પરિણામમાં બે વિરુદ્ધ પરિબળ ઊભા થાય છે. એક જ જીવના પરિણામમાં બે વિરુદ્ધ પરિબળ ઊભા થઈને ઘર્ષણ જ્યારે થાય છે ત્યારે જીવને મૂંઝાણો પણ થાય છે. કેમ કે રસ્તો નીકળતો નથી. એ વખતે એમ કહે છે કે પહેલા તો એને શાંતિ રાખવી, ધીરજ રાખવી, સત્સંગ અને સત્પુરુષનો યોગ એવા કાળમાં વિશેષ વિશેષ આરાધવો. જો સત્પુરુષને સત્સંગનો યોગ ન હોય તો પછી ત્રીજી વાત છે કે સત્પુરુષ અથવા સત્સંગના યોગમાં આવી કોઈ પરિસ્થિતિ વાળી વાતો હોય તો એની અંદર છે કેવી રીતે બચાય એવી વાત તો એને લક્ષમાં નોંધમાં લીધેલી હોવી જોઈએ. આવી એક પૂર્વ તૈયારી પણ કરવી જોઈએ. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે તો સરવાળે પોતાના વિવેકનું જય થશે, અવિવેકનો પરાજય થશે. સરવાળે શું થશે કે જો જીવ કંઈક ખરેખર છૂટવા માટે આ ઘર્ષણમાં આવ્યો છે તો એનો વિવેક બળવાન થશે, અવિવેક છે એ હારી જશે. અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ નિવૃત્તિ થશે? કેમ કે જે ઉપાય છે એને ઉપાય પકડ્યો છે સાચો, અને એ ઉપાય દ્વારા જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, અંતકરણથી એને છૂટવું જ છે. ખરેખર સાચી બુદ્ધિ એને થઈ છે, સાચી ભાવના થઈ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છે તો શું રીતે રહી શકશે? અજ્ઞાનનું બળ તૂટશે કેમ કે એ નિરાધાર થયું છે. સમજણને પોતે આધાર આપ્યો છે એટલે સમજણ બળવાન થશે. શા માટે એનું અજ્ઞાન ક્રમે કરીને મટશે અને પોતાનો પોતે હારશે ને? કેમ કે એની બુદ્ધિમાં એને એ અજ્ઞાન પરિણામને એને આધાર આપવાનું વિચાર્યું નથી. એને અભિપ્રાય કર્યો છે કે એને આધાર દેવો નહીં, એને નિષેધવો, અને એ નિષેધતા જે પરિસ્થિતિ આવે એના માટે તૈયાર રહેવો. એકમાત્ર પૂર્વ કર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. એને ખાલી પૂર્વ કર્મનો ઉદય છે, એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલા પૂરતો આધાર છે. આત્માએ એનો આધાર પોતાનો ખસેડી લીધો છે. આ ટેકો ખસેડી લે છે ને, ટેકો અત્યારે એ ચાલે છે ને, ટેકો ખસેડી લીધો એટલે સરકાર પડી માંગ છે. આ કહે છે કે તાર તું ટેકો ખસેડી લેને તારા અજ્ઞાન પરિણામનો એ ટકી શકશે નહીં, કેમ કે બળવાનમાં બળવાન તું છો, અનંત સામર્થનો ધણી તું છો. તારો ટેકો ખસી જાય તો એ બિચારા પરિણામ નિરાધાર થયા છતાં કોઈ રીતે ટકી શકે એવું નથી. એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. અને તે તો જે જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે, સત્સંગનો યોગ થયો છે અને સત્પુરુષનો યોગ થયો છે, અને પૂર્વકર્મની નિવૃત્તિ એટલે ટાળવા પ્રત્યે જેનું પ્રયોજન છે, એનું પ્રયોજન પણ બંધનને ટાળવું છે. પૂર્વે જે બાંધ્યું છે એને છોડવું છે. તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે એમ વિચારી, એ ટળવા માટે જ છે, ટાળવા શબ્દ કાઢી નાખો, ટળવા લેવો. એને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે એમ વિચારી, એ તો હવે મરવા જ પડ્યું છે એમ સમજવાનું છે, હવે બળવાન થઈ શકશે એમ વિચારી, તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળ પણ તે મુક્ષુ જીવે ધીરેથી સહન કરવું. એ આખું વ્યાકુળ પણ આમાં બહુ મૂંઝાવવું નહીં, બહુ ખેદાવવું નહીં, ધીરેથી પસાર થઈ જવું, ત્યાં શાંતિથી પસાર થઈ જવું. આ પરેશાનનું સ્વરૂપ જાણી, આ અજ્ઞાન પરેશાનનું સ્વરૂપ જાણી, સત્સંગ સત્પુરુષના યોગે જે જ્ઞાનથી મૂળગુણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે ત્યાં તીર્થંકરને નાખ્યા એ મુનિરાજના તીર્થંકરને નાખ્યા છે અહીંયા પણ ભગવાને કહ્યું છે ભલે મુનિરાજને તીર્થંકરે કરી સવાનું સ્નાન કરવાનું કહ્યું છે મુમુક્ષુને પણ તીર્થંકરે આમ જ કહ્યું છે સ્વરૂપ કયું છે આત્માનું હિત કેમ થાય એ કહીને પરિષદ કયો છે અત્રે અમે સંક્ષેપમાં તે બે પરિષણનું સ્વરૂપ લખ્યું છે એટલું છૂટી લીધું કે એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ કહ્યો છે અત્રે અમે સંક્ષેપમાં તે બે પરિષણનું સ્વરૂપ લખ્યું છે અજ્ઞાન અને દર્શન પરિષદ દર્શન એટલે આ દર્શન નો એનો પરિષદ તે બે પરિષણનું સ્વરૂપ લખ્યું છે આ પરિષણનું સ્વરૂપ જાણીને સત્સંગરે સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે જો સત્સંગ અને સત્પુરુષમાં પોતે પોતાની મૂંઝવણનું નિવેદન કરે તો એને એ મૂંઝવણ નિવૃત્ત અવશ્ય નિવૃત્ત થાય નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી અને યથા ઉદય કે જેવો ઉદય તો ગમે તેવો આવે યથા ઉદય તો પોતે પૂર્વ બાંધેલો છે જેવો ઉદય આવે તે આવે કઈ વાંધો નહીં ધીરજ રાખવાનું ભગવાન તીર્થન કરે શાંતિ રાખવી ધીરજ રાખવી પૂર્ણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી એ ધીરજ રાખવી એટલે પ્રમાદ રાખવા એમ એમ કે છે ધીરજ રાખવી એટલે શું એવા અર્થમાં કહી નથી આ ધીરજનું સ્પષ્ટીકરણ છે કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ મૂકવો વિલંબ કરવો તે ધીરજ છે સત્પુરુષ અને સત્સંગનો યોગ હોય તો પણ પોતે પ્રમાદ કરે એટલે બીજા બીજા કામમાં જોડાઈ જાય એને એ વિલંબમાં વાત નાખે અથવા સત્પુરુષ સત્સંગના યોગમાં જવામાં વિલંબ કરે એ પ્રકારને અહીંયા ધીરજ કહી નથી એ તો શું કરે ભાઈ આ બાજુ આપણને આકુતા થાય છે તો ઓલી બાજુ જોવા જાવ એમ નહીં કઈ બીજું સંસારિક બીજી પ્રવૃત્તિમાં આપણે રોકાઈ જાવ એટલે પણ આપણને બહુ આકુતા થાય છે આ પ્રસંગમાં માટે આપણે આ પ્રસંગમાં આવી જાવ એમ નહીં એવા ઉદય વખતે વિશેષ કરીને પુરુષાર્થ કર્તવ્ય એનું નામ ધીરજ છે પ્રમાદ કરવો એનું નામ ધીરજ નથી અને ઉદય છે તે વાત પણ વિચારમાં જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે ઉદય છે એટલે ઉદયમાં આવેલી વસ્તુ કરશો નહીં કાંઈ એને તો ટાળવા બીજી રીતે ટાળવા માંગતો કાંઈ ટળી શકે એવું નથી ફક્ત સત્ય પુરુષાર્થ કરવો એ એક જ તારો કર્તવ્ય છે એક જ ફરજ છે એક જ ધર્મ છે બહુ સારી વાત આ પત્ર પણ મુમુક્ષુ જીવે વારંવાર સ્વાધ્યાય કરવાનો જે નોંધવા જેવા પત્રો છે એમાં 537મો પત્ર છે એ મુમુક્ષુ જીવે ફરી ફરીને સ્વાધ્યાય કરવા જેવો શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવનનો ઉપદેશ કયો છે આ પેરેગ્રાફમાં પણ ઘણી વાતો લીધી છે આખો પત્ર જ કે એક તું અજ્ઞાન છો જે તારું નથી તારા માં નથી અને તું જેનામાં નથી એમાં જે પોતાનું તને દેખાય છે અનુભવાય છે જણાય છે મનાય છે આ એક બધા જ અનિષ્ટનું કારણ આ છે એને જ્ઞાન મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. બહુ સરસ પ્રશ્ન સ્વપ્નનો આપ્યો છે. સ્વપ્નની અંદર જેટલો કોઈ અનુભવ થયો છે એ અનુભવ ખરેખર થતો નથી જાગ્રત દશામાં આવતા, એ જેમ ખબર પડે છે એમ જ જ્ઞાન દશામાં ખબર પડે છે કે અજ્ઞાન દશામાં જ્યાં જ્યાં આ જીવ મમત્વ કર્યું છે અથવા જ્યાં જ્યાં આ જીવ મમત્વ કરે છે એ બધું પોતાપણું ખરેખર સાવ ખોટું હતું. કેમ કે ન તો એક રજકણ અનંતકાળમાં પોતાનો જીવનો થઈ શક્યો છે, અનંત રજકણોમાં અને અનંત જીવોમાં પોતાપણું કર્યા છતાં કોઈ જીવ કે કોઈ રજકણ પોતાનો થઈ શક્યો છે એ બન્યું નથી. જે વસ્તુ જુદી છે સદા સર્વદા સર્વથા જુદી છે એ જુદી જ રહેવા સર્જાયેલી છે. ભલે સંયોગ હોય તો પણ પોતાની થઈને રહી નથી અને પોતાની થઈને રહેવાની નથી. એવું જે એક અજ્ઞાન છે એ તાળવા ઉપર બહુ શૈલી બહુ સારી કરી છે.
વાસુદેવ શ્રી ભગવાન.